તારીખ 24/11/1992 શ્રી સમયસર કલશ 128 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ઈડરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 100
વિષય છે સુંદરના સારૂપી આત્મશુદ્ધિ આત્માની પ્રગટ પવિત્રતા તેનું અનન્ય કારણ કહો, નિશ્ચય કારણ કહો, મૂળ કારણ કહો, તે જે વિજ્ઞાન છે. ભેદ વિજ્ઞાનનો વિષય વિસ્તારથી અધ્યાત્મના પ્રકરણમાં ચાલેલો છે. ભેદ વિજ્ઞાન એકદમ અધ્યાત્મનો વિષય છે. દેહાદી પરદ્રવ્ય બદ્ધ કર્મ અને અબદ્ધ નવ કર્મ બંને એમાં આવી જાય છે. શરીર આદિ અને બાકીના જેટલા કોઈ પ્રારંભ યોગે સંયોગ કહેવાય છે કે આ ફલાણા જીવની આવરણ છે, ફલાણા મકાન છે, ફલાણા કપડા લાગી છે, જે કારણે પરિવાર આદિ છે. એનાથી બિંદ જ્ઞાનને હું આત્મા છું, એના અસ્તિત્વમાં પોતાનું અસ્તિત્વ ન ભાસો, જે મિથ્યાપણે અજ્ઞાનને કારણે ભાસે છે અને તેથી પોતાપણાનો જે રસ આવે છે, એકત્વ પરિણામ થાય છે, એકત્વ બુદ્ધિ થાય છે અને શ્રદ્ધા ઉન્નતિ થાય છે. કેમ કે એને સુખનું કારણ માન્યા વિના રહેશે નહીં શ્રદ્ધા. એનાથી ભેદ જ્ઞાન કરાવ્યું છે. અહીંયા જે પ્રકરણ ચાલશે એ રાજાજી વિભાવથી ભેદ જ્ઞાન કરાવ્યું છે અહીંયા. કેમ કે ભેદ જ્ઞાન કેવી રીતે થાય છે એ પ્રશ્ન ઉઠાવ્યો છે રાજાજી સ્વયં, એનો ઉત્તર આપશે અહીંયા. કે રાજસ્ય જ્ઞાનસ્ય જ દ્વયોઃ વિભાગમ પરતઃ કૃત્વા, એટલા શબ્દ કયા છે? કૃષ્ણના રાગ અને જ્ઞાનથી ભિન્ન પણ, એટલે કે રાગ જીવનો વિકારી પરિણામ હોવા છતાં પણ રાગ જીવનો પરિણામ છે, અર્થાત વિકારી પરિણામ છે, શુદ્ધ પરિણામ નથી. જીવનો પરિણામ હોવા છતાં પણ જેમ અજીવમાં પોતાનું અસ્તિત્વ ભાસે તો તે અજીવ સાથેનું મિથ્યા શ્રદ્ધા જ્ઞાન છે, તેમ રાગ સાથે પોતાના અસ્તિત્વનો અનુભવ થાય, શુદ્ધ ચૈતન્યના અસ્તિત્વનો અનુભવ એટલે શુદ્ધ ચૈતન્યના સ્વાનુભવ કરાવવા અર્થે રાજાજી વિભાવ ભાવથી ભેદજ્ઞાન કરાવી અને શુદ્ધોપયોગની પ્રાપ્તિ કરાવવાનું અહીંયા પ્રયોજન છે. વિભાવ રાજાજી વિભાવ છે તે ચારિત્ર ગુણનો પર્યાય છે, વિકારી પણ બીજા ગુણોમાં પણ વિભાવ થાય છે. જેમ કે જ્ઞાન અજ્ઞાન રૂપ પરિણમે છે, અથવા ઇન્દ્રિય જ્ઞાન છે તે પણ જીવનું શુદ્ધ જ્ઞાન સ્વરૂપ નથી, એનાથી પણ ભેદ જ્ઞાન કરેલું છે. એથી આગળ ચાલો અધ્યાત્મના સૂક્ષ્મ પ્રકરણમાં તો પર્યાય બુદ્ધિ છોડાવવા માટે કોઈ પણ પર્યાયના એકત્વ બુદ્ધિને છોડાય છે. પર્યાય પરસમયા અને એટલા માટે પોતાનું અસ્તિત્વ જે ત્રિકાળ અસ્તિત્વ ત્રિકાળ સ્વરૂપમાં છે ત્યાં પોતાનું અહમ પણ સ્થાપીને સ્વાનુભવ કરાયો છે. એ શુદ્ધાત્માનો પરમાત્માનો અનુભવ છે. ચતુર્ગુણ સ્થાનથી ઉત્તરના સર્વગુણ સ્થાનોમાં બુદ્ધિ સ્વરૂપનો વિકલ્પ તો છઠ્ઠાગુણ સ્થાન સુધી જ છે. પછી તો ધ્યાન અવસ્થા છે એકાગ્રતાનું સ્વરૂપ. એ ત્રણેય ગુણ સ્થાનમાં રાજાની વિકલ્પ અને ઇન્દ્રિય જ્ઞાનની પ્રવૃત્તિ હોવા છતાં પણ જેને પોતાના સ્વરૂપમાં અસ્તિત્વ સ્થાપ્યું છે, નાયક ભાવમાં જે પ્રમત અપ્રમત રહે તેવો જે નાયક ભાવ છે એમાં જેને પોતાનું અસ્તિત્વ સ્થાપ્યું છે એને તો પર્યાયનું કર્તૃત્વ આવતું જ નથી. એટલે શુદ્ધ પર્યાયવાન એવા મોક્ષ માર્ગી ધર્માત્માઓને શુદ્ધ પર્યાયનું કર્તૃત્વ પણ પરિણામ હોતું નથી. સહજ ગમાય છે, કરતા પણ નથી. કરતા ભાવે પર્યાયનું પરિણામ થતા પર્યાય સાથે એકત્વ બુદ્ધિ થઈને સ્વરૂપ અસ્તિત્વને ખોવાનો પ્રસંગ આવે છે અને ત્યાં જ્ઞાન રહેતું નથી. પણ આપોઆપ રાજાજી અને રાજના વિષયો સાથે એકત્ર થઈ જાય છે. મૂળ સ્વરૂપને શ્રદ્ધા જ્ઞાન જ્યારે છોડે છે ત્યારે વિભાવમાં એક સમયની પરિવારમાં વિજ્ઞાનમાં વિજ્ઞાનનો વિભાવ છે, રાજાજી જે ચારિત્રનો વિભાવ છે અને એના વિષયો જે શરીર આદિ મૂળ કર્મ છે ત્યાં સુધી આજી અનિવાર્યપણે એકત્વને પ્રાપ્ત થઈ જાય છે. કેમ કે મૂળ ખૂબ આત્મા ન રહે. આ એક ભેદ જ્ઞાનના વિભિન્ન વર્ણનો જે ભિન્ન અધ્યાત્મશાસ્ત્રોમાં આવે છે એનો વિસ્તાર આ ચાર ભેદે સમાપ્ત થાય છે. હવે વેદ જ્ઞાનનો પ્રોસેસ થોડોક પ્રેક્ટિકલ સાઈડથી પ્રયોગની સાઈડથી વિચારવા યોગ્ય છે. જ્યારે આપણે સ્વાધ્યાયના આ વિષય સામે છે, સ્વાધ્યાયનો વિષય જ્યારે વેદ જ્ઞાન છે ત્યારે એ વેદ જ્ઞાનના વિષયમાં સાંજો પાંચ આપણી શક્તિ પ્રમાણે વિચાર અથવા સમજણ કરવા યોગ્ય છે. આત્મા જે સ્વતર પ્રકાશક સ્વરૂપ છે એને લઈને અનેક પદાર્થો જ્ઞાન પ્રકાશતા પોતાને તો જાણે પણ સાથે સાથે અનેક પદાર્થો પોતે જ્ઞાન સ્વભાવી એક જ્ઞાન તત્વ આત્મા છે. જ્ઞાનથી પ્રધાનતા જ્ઞાનની પ્રધાનતાથી કહીએ તો જ્ઞાન માત્ર જ્ઞાન ગુણ માત્ર આત્મા એમ કહેવું પડે છે. અહીંયા જ્ઞાન ગુણ માત્ર એવો શબ્દ વાપરે છે. તો એ સિવાયનું બાકી બધું પરમાં જાય છે અને પર પર તરીકે જ્ઞાનમાં રહેવું જોઈએ. જો પર પર તરીકે જ્ઞાનમાં ન રહે પોતે જ્ઞાનની સત્યતા, જ્ઞાન પણ નથી, જ્ઞાનમાં એક વિપર્યાસ થાય છે કે જ્ઞાન તો જ્ઞેય પદાર્થ પર પદાર્થ છે, પોતે જ્ઞાન છે, પોતાના સિવાયનો જણાતો પદાર્થ તે પરજ્ઞેય હોવા છતાં એમાં પર પણ ભાષ્યમાન ન થાય, પોતે જ્ઞાન ભૂલે છે અને બે જ્ઞાન થતું નથી. જુદો હોવા છતાં જુદાપણાનું જ્ઞાન થતું નથી અને વિજ્ઞાન જ્યાં સુધી થતું નથી ત્યાં સુધી કોઈને સ્વાનુભવ થાય તો વિચારવા યોગ્ય પણ વિષય નથી. કેમ કે એ તો વિષય જે અજાણ હોય એ વાત કરે, એ વિષયના જાણકાર જાણકાર તો સ્વાનુભૂતિની રીતે ચર્ચા પણ ન કરે. કેમ કે એ વિષય જીવાનંદ વિષય બહુ પ્રસિદ્ધ છે, અધ્યાત્મ પ્રકરણમાં એ વિષય બહુ પ્રસિદ્ધ છે. વિજ્ઞાન વિજ્ઞાન સિવાય કોઈ બીજી કાર્ય પદ્ધતિ નથી, મોક્ષ માર્ગમાં ભેદ વિજ્ઞાન સિવાય કોઈ બીજી કોઈ કાર્ય પદ્ધતિ નથી. જ્યાં સુધી કાર્ય પદ્ધતિને એટલે વિધિના વિષયને લાગે વળે છે ત્યાં સુધી ભેદ વિજ્ઞાન થી જ સિદ્ધ પદ સુધીનું કાર્ય હાંસલ થાય છે. તો 131 વર્ષ શરૂ કરવું જોઈએ અને તો જે સ્વામી સુધી પહોંચે. અલબત્ત સ્વાનુભવ થવો સહેલો નથી, એમ ભેદ વિજ્ઞાન પ્રયોગ થવો પણ એટલો સહેલો નથી. જેટલો વિચારીને સમજવામાં સહેલો લાગે એક હંમેશા વિચારમાં સમજવું એટલું અઘરો નથી. કેમ કે એટલી સૂક્ષ્મ શક્તિ લઈને બેઠા છે, એટલી મૂડી છે, પણ એ જ વાતને જયારે પ્રયોગમાં ઉતારવી હોય ત્યારે પશ્ચિમ ઊંચી જાય એવી રીતે બને છે. જેમ કે ખૂબ સાદો દાખલો લઈએ આપણે, પ્રત્યક્ષ આપણે જાણીએ છીએ કે શરીર ને આત્મા તો જુદા છે. આપણે તો બધા જાણીએ છીએ દુનિયાના માણસો, કેમ કે વર્ષમાં બે ચાર વખત તો હું તો રાહુ કરે સ્મશાનમાં કોઈને કોઈના શરીર એટલે એ પ્રસંગ તો બહુ પ્રસિદ્ધ છે અને રોજ છાપામાં એની નોંધ આવે છે. એટલે શરીર અને આત્મા જુદા છે એ સમજવામાં એટલી તકલીફ નથી પડતી, કેમ કે એ તો ફિઝિકલી પણ જુદા પડી જાય છે. ગમે ત્યારે તાત્વિક રીતે જુદા હોય તો જુદા પડે, તો સીધી વાત છે. એક ચેતન પદાર્થ છે, એક ચેતન પદાર્થ છે, પરમાણુની રચના છે, એક ચેતન છે, પણ શરીરમાં અશાતા થાય અને એમાં પોતાપણાનો અનુભવ ન થાય એ પ્રયોગ કરવો એટલો સહેલો. જો અસાતાની પર્યાય શરીરની છે, સાતા અસાતાની પર્યાય તો પ્રકૃતિની છે ને, એ તો આ પ્રકૃતિમાં એક વેદની નામની પ્રકૃતિ છે, પરમાણુની પર્યાય છે અને એનો સંબંધ ભાગમાં ન કર્મમાં શરીર સાથે સિદ્ધ આવે છે. એનું ફળ છે કર્મનું, એ ફળ છે. હવે પરમાણુની પર્યાય સમજવી સહેલી છે પણ વેદવી એટલી સહેલી નથી, અનુભવ કરવી એટલી સહેલી નથી. પ્રયોગનો વિષય કઠિન થાય છે અને આ શાસ્ત્રમાં પણ રાજમંદિર જગ્યાએ કહે છે. તો હું કહે છે કે આવા કઠણ છે, હું માનું છું કે કઠણ છે, હું એમ નથી કે તો કઠણ નથી, પણ મારે પેલો એકડો ઘૂંટ્યો ને તેથી કઠણ જ હતો. નિશાળે બેઠા ત્યારે યુગરો શીખડે મને પાટી પેન પેન લઈને, ત્યારે 500,000 વાર ઘૂંટવો પડ્યો છે. આખી પાટી જેવડો એકડો થાય ત્યારે એકડો આવ્યો હશે. કોઈ પણ વાત અન અભ્યાસે અઘરી છે, કોઈ પણ વાત અભ્યાસે સહેલી છે, સહજ છે. એ તો જગતના બીજા કાર્યોમાં પણ જેની જેના જે કામનો મહાવરો હોય છે એનું એ કામ એને સહજ સુગમ સહેલું પડે છે, સહેલું લાગે છે. એટલે કઠણ છે, અવગુણ છે એનું અભિપ્રાયમાં વિચારીને કે અઘરાપણાની કઠણપણાની આગ મારીને પુરુષાર્થનો પ્રતિબંધ ઉત્પન્ન કરવા યોગ્ય નથી. એ પુરુષાર્થ પ્રતિબંધ થઈ જાય છે. પ્રકાશમાં એવું લખે છે કે કોઈ એમ કહે કે આ કાળમાં સ્વાનુભવ કરવો કઠણ છે તો તે સ્વરૂપને ચા બતાવનાર ભૈરા છે. શુદ્ધ એને ભૈરા પણ તો રુચિ લાવીને ઉલ્લાસિત વીર્ય છે. ઉલ્લાસિત વીર્યવાન તત્વ પામવાનો મુખ્ય અધિકારી છે. આત્મહિતમાં આત્મકલ્યાણનું ફળ સિદ્ધ છે, લક્ષ્ય મોટો છે, સાધારણ લાભનો વિષય નથી. અને જીવનો એવો સ્વભાવ છે કે જ્યાં મોટો લાભ હોય ત્યાં ગમે તેવો સાહસ કરીને પણ 50,000 ફીટ પ્લેન માં શું કરવા જોઈએ જવું હોય. કારણ કે લાભ છે ત્યારે જોખમ કોણ છે? નિજાર આવતી આત્મા નીચે પડે. પણ જ્યાં લાભ મોટો ત્યાં પુરુષાર્થની ઉગ્રતા આવવી એ જીવના સ્વભાવગત છે. લાગવી પડે નહીં એ ઉગ્રતા આવવી એ સ્વભાવના એ જીવના સ્વભાવગત છે. એટલા માટે સ્વાધ્યાયમાં પ્રથમ જ એનું મૂલ્યાંકન કરાવવામાં આવે છે કે આ એક એવું કાર્યક્ષેત્ર છે કે આ ક્ષેત્રની અંદર જો તું સફળ થયો, પોતાના અનંત જન્મ મરણના દુઃખ ગયા, સાદી અનંત સમાધિ સુખમાં અનંત દર્શન અનંત જ્ઞાન સહિત અને માર્ગની સુંદરતા તો જો ચોથા ગુણસ્થાને અવિરત સમય દ્રષ્ટિ આવ્યો ચાર ગતિમાંથી કોઈ જીવ એટલે એનું સિદ્ધ પદનું રિઝર્વેશન એડવાન્સ બુકિંગ થઈ ગયું. એ આત્મા સિદ્ધ થવાનું થવાનું રિઝર્વેશન થઈ જાય છે ચોથા ગુણસ્થાન છે અલ્પકાળ અને સંસાર એને રહેતો નથી. જો સાધક પણ ચાલુ રહે તો અસંખ્ય સમય જ લીધા છે, આનંદ સમય પણ નથી લીધો. ભલે દેવ લોકના મોટા આયુષ્ય રહેતો અને બે ચાર ભાવ પડતો આવું તો માર્ગની પ્રારંભમાં સુંદરતા છે અને એની ગેરંટી વિતરાગોએ સર્વજ્ઞોએ આપેલી છે અને એના દસ્તાવેજ કરતા ગયા છે અક્ષર શાસ્ત્રોમાં. ડોક્યુમેન્ટરી સાઈન કરીને ગયા છે આપીએ છીએ. તો જેનું ફળ એવું હોય એ દશા માટે કેટલો ઉત્સાહ લાવવો જોઈએ, કેટલો મૂંઝ લાવવો જોઈએ. આપે માટે કૃપાલ દેવના વચનો યાદ આવે એવું છે, જગત ઈશ્વરની આત્મથી મધ્યપાળો મૂલ્યાંકન થયું કે આખું જગત એક ત્રાજવાના પલ્લામાં મૂકો અને એક વાર મારો આત્મથી મૂકો મને જગત ઈષ્ટ થશે. આ સંસાર તો અનાદિ અનંત ચાલવાનો છે, હવે હું જુદો પડી જાઉં. એટલે સર્વોત્કૃષ્ટ પદાર્થ માટે અને સર્વોત્કૃષ્ટ સિદ્ધિ માટે સર્વોત્કૃષ્ટ પ્રધાનતા ટોપ પ્રાયોરિટી જેને કહેવામાં આવે છે એ આવ્યા વિના રહે નહીં. અને આવે ત્યારે હું એ સમજવો કે હવે આપણું હિત થવાની કોઈ પરિસ્થિતિ સર્જાશે એવી મુખ્યતા ટોપ પ્રાયોરિટી આવે ત્યારે સમજવું કે હવે આ માર્ગમાં આવવા માટે પાત્રતા ઊભી થઈ છે. જોકે આ ક્ષેત્રમાં બે પ્રાયોરિટી છે, એક ટોપ પ્રાયોરિટી અને બીજી લાસ્ટ પ્રાયોરિટી. સેકન્ડ પ્રાયોરિટી નથી અહીંયા, ફર્સ્ટ પ્રાયોરિટી, સેકન્ડ પ્રાયોરિટી, થર્ડ પ્રાયોરિટી આમાં નથી. કાં તો આ વિષયને સ્વાધ્યાય આદિથી સમજીને એનું મૂલ્યાંકનમાં ફર્સ્ટ પ્રાયોરિટી આપો. મિત્રો, એના જેને લાસ્ટ પ્રાયોરિટીમાં ઉભા છે, અને એ લાસ્ટ જ રહેવાના છે. કોઈ દિવસ આત્મા નથી આવવાનો. તું સ્વરૂપ લક્ષ્ય કર અને સ્વરૂપની સિદ્ધિનું લક્ષ્ય કર. લક્ષ્યના બે સ્થાન છે, એક પર્યાયાર્થી જ્ઞેયનો વિષય છે, એક દ્રવ્યાર્થી. એટલા માટે એ બંને નૈતિક ઉપદેશબોધ અને સિદ્ધાંતબોધ પ્રવર્તા છે. આજે એ વિષયની શરૂઆત થતા સ્વાધ્યાય થઈ ગયો. ઉપદેશબોધ પર્યાય આશ્રિત છે, સિદ્ધાંતબોધમાં મુખ્યપણે દ્રવ્યાનુબોધનો દ્રવ્યાર્થિક જ્ઞાનનો વિષય છે, અને કેટલોક પર્યાયાર્થિક જ્ઞાનનો વિષય છે, જે ભેદ પ્રતિદાદીમાં ભજાય છે. તો આપણે જે જ્ઞાનનો વિચાર જે કરતા હતા એમાં પરપદાર્થોનું પરપણે જાણવું થવું, જે તે પદાર્થ ઉદયના કારણે જ્ઞાન સમક્ષ આવે અને જ્ઞાનમાં પ્રતિબિંબિત થાય. જગત તો બહુ મોટું છે, પણ દરેક જીવને કોઈ ને કોઈ પદાર્થ ઉદયના કારણે એના પાંચ ઇન્દ્રિયના જ્ઞાનના વિષય થાય છે. કોઈ ચક્ષુ ઇન્દ્રિયનો વિષય રૂપ થાય છે, વર્ણન થાય છે, તો કોઈ સ્પર્શ ઇન્દ્રિયનો વિષય, કોઈ સ્પર્શ આઠ પ્રકારના ખંડુનું ભારે અદભુત સમાળું ખરબચડું આદિ થાય છે, તો સુગંધ દુર્ગંધ આદિ નાસિક નાસિકાનો વિષય છે, શ્રવણનો વિષય, તો સ્વર દુસ્વર આદિ છે. જે કાંઈ છે ભિન્ન ભિન્ન કાળે ઉદય અનુસાર જ્ઞાન સમક્ષ જે તે પરદ્રવ્યનો વિષય જ્ઞાન ગોચર થાય, તેનાથી મારું જ્ઞાન ભિન્ન છે, તેનાથી હું જ્ઞાન સ્વરૂપે ભિન્ન છું, એવી જાગૃતિનો પ્રયોગ ઉદયના કાળમાં જાગ્રત રહીને સદૈવ કલાક આવે છે. 23 કલાક તમે ગમે તે કરી લે, એક કલાક સ્વાધ્યાય કરે તો એ કઈ કામ સ્વાધ્યાય એક કલાક ની ચીજ નથી. આ તો હાલતા ચાલતા નિયમતમાં હજી આટલો વિષય નથી, તો પણ એ લોકો વિશ્વને એટલા ખોલે છે. હરતા ફરતા પ્રગટ હરી દેશું રે, મારું જીવન સફળ થયું તબ લેખું રે, મુક્તાનંદ નો નાશ રિહાવી રે, અધા જીવન દોરી. ભગવાન ને જીવન દોરી માને છે ને, તો એ હવે હરતા ફરતા ભૂલતા નથી. તો નિજ પરમાત્મા સાક્ષાત સિદ્ધબદ્ધ સ્વરૂપે બિરાજમાન છે, પ્રત્યક્ષ સ્વરૂપે જ બિરાજમાન છે. પરોક્ષતાની વાત તો પોતે મારીને બેઠો છે, પર્યાયમાં અંદરમાં એવી વસ્તુ નથી. એનું કારણ એ છે કે જણાતા પદાર્થ સાથે એકત્વ સાધે છે, ભિન્નપણું રહેતો નથી, એટલે રાગ કે દ્વેષ બેમાંથી એક ઉત્પન્ન થયા વગર રહી શકે નહીં. પગથિયું ચીકો છે ભિન્નતા, એકત્વ થઈ ગયું જાણે અજાણે, અને એમાંથી રાગ અને દ્વેષનું ઉત્પન્ન થવું તે અનિવાર્ય છે. એ તો એની બાય પ્રોડક્ટ છે. મૂળની ભૂલ તો એકત્વની છે, એકત્વની ભૂલ ન તોડે અને રાગદ્વેષ મટાડવાના ભિન્ન ભિન્ન પ્રયોગો કરે. મૂળ માથે રાગદ્વેષ મટે નહીં, સમ્યક પ્રકારે મટે નહીં, મંદ અવશ્ય પડે, પણ એ ટેમ્પરરી પડે છે, એનો સાચો ઉપાય નથી, એની સમય પદ્ધતિ નથી. રોગ તો મૂળ માંથી કાઢવો જોઈએ. ઉપર ઉપર ની પાતા ભીંડી એ રોગ મટાડવાની કોઈ સાચી પદ્ધતિ નથી. જૈન દર્શન તો એના માટે છે. હિન્દી દર્શનોમાં તો રાગદ્વેષ મટાડવાની ઘણી યુક્તિ છે. નામ ન કરે ને તો એટલું પૂછવી નહીં કરે. ગમે તે કાર્ય કરો, પ્રશ્ન આપવા સરવાળો કરાવે તો આપણે કઈ કરતા વિતરમાન કરી દેવા. આ હસ્તક્રિયા ગ્રંથા ઊંચો કરે છે. હસ્તક્રિયા માણસો કશો અમદાવાદ બહુ જ માણસો ખબર નહીં તમારા વેપારી હતા. હાજી હાથી ચાલો સમજી કપડા જરા અમારે કાયદો છે કુરાન અવગુણ છે બચવા. ભિન્ન ભિન્ન સંપ્રદાયોમાં ભિન્ન ભિન્ન યુક્તિઓ કરવામાં આવે છે. કેમ કે ત્યાં વિજ્ઞાન નથી એનો આધાર. જૈન દર્શનમાં સદગુણનું પ્રગટ થવા માટે અને અવગુણમાં જવા માટે વસ્તુ વિજ્ઞાન છે. અને વિજ્ઞાન આધારિત જે પદ્ધતિ છે એ એની સિદ્ધિ પરમેનન્ટ રહે છે, સાદી અનંત કાળ રહે છે. બાકી ખરેખર કાર્યસિદ્ધિ થતી નથી. એમાં થોડું મંદતા લાગે, સંતોષ પકડે કે તારો આપણને માણસો ચડતું નથી. સ્વરૂપ અસ્તિત્વ ને છોડીને બીજે અસ્તિત્વ સ્થાપ્યું છે એનું નામ અભિમાન છે. જ્યાં પોતાનું અસ્તિત્વ છે ને વસ્તુ થાય ત્યાં અસ્તિત્વનો અનુભવ કરવો એ મિથ્યા શ્રદ્ધાનું કાર્ય છે. સમ્યક શ્રદ્ધાનું કાર્ય તો અસ્તિત્વ સ્વભાવનું અસ્તિત્વ સ્વભાવમાં ગ્રહણ કરવું એટલું જ છે. એટલું વધારે એટલે ત્યાંથી ભેદના શરૂ કરવાનું છે. બીજું એનો પગથિયું છે કે જે જે રાગાદિ પરિણામ શુભાશુભ તીર્થમ મન કષાયના પરિણામ ચાલે છે અને જે કોઈ વિભાવ ભાવે છે એ વિભાવ ભાવ પણ આત્મ સ્વરૂપ નથી. આત્મા સ્વરૂપે એવો નથી. એ બધા દુઃખમય ભાવો છે, મલિન છે, વિકૃત છે. વિકૃત એટલે કદરૂપા. આપણે કોઈ કદરૂપા માણસ ન ગમે, એ કદરૂપા છે. જીવ કરે જીવ કરે છે. જ્યારે એ ભાવો દુઃખમય છે, મારા સ્વભાવથી પ્રતિપક્ષભૂત વિરોધી સ્વભાવ વાળા છે, મારા સ્વભાવના ઘાતક છે. શું મારા સ્વભાવના ઘાતક છે? મને ઈષ્ટ નથી અને દુઃખરૂપ છે અને અશુચિ એટલે મલિન છે. એક સંદર્ભ આવ્યો, એક અને આસ્પર્શ તમારી પાસે ઢાંકી દેવાના છે. અને મોક્ષ હેતુ તિરોધારી ભાવત્વાત અને એ મોક્ષના માર્ગને તિરોધાન કરવાનું સામર્થ્ય ધરાવતા હોવાથી, કારણ ધરાવતા હોવાથી ક્રિયારૂપ જો આચરણ રૂપ ચારિત્ર હૈ કરને યોગ્ય નહીં હૈ, ઉસ
किसी प्रकार वर्जन करने योग्य भी नहीं है, करवा नहीं पर त्याग तो न करवाने, छोड़वा तो नहीं ने, करवा नहीं पर छोड़वा तो नहीं ने, पर मैं बात यह करता है क्या करो क्या छोड़ो। उत्तर इस प्रकार है, कारण की व्यवहार चालू का होता हुआ शब्द दुष्ट है, अनिष्ट है, घातक है, इसलिए विषय कषाय के समान क्रिया उपचार निश्चित है, अशुभ भाव छुपाने के लिए गड़बड़ थी है, तत्व दृष्टि आत्म से एकदम आत्मदर्पणी दृष्टि करना आते उत्कृष्ट पात्र देखने सामने आने
स्पष्ट
પરમાત્મા નું લક્ષણ છે, જ્ઞાન તો લક્ષણ આત્માનું પરમાત્મા, आत्मा ने छोड़ी नहीं, आपकी चढ़ा क्या फसा आपने अध्यात्म का प्रकरण विवेक महाविवेक વ્યાપકતા ને વેદન થી પકડીને સામાન્ય નો આવે ભાવ કરીને વિશેષ ભિન્ન પડવાનો એક પ્રોસેસ છે. અને વેદન પરોક્ષ નહીં હોવાથી પ્રત્યક્ષતા પ્રકરણ છે.